તારીખ 9/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 130 અને 131 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 38
એક સમયની વર્તમાન હલચલ થતી પરિણમન થતી પર્યાયની પાછળ પ્રભુ પોતે બિરાજમાન છે, પણ પુણ્ય પાપને જોવા આડે તેની પાછળ જે ભગવાન બિરાજી રહ્યો છે તેને તું જોતો નથી. ત્યાં એ વિષય ચાલ્યો છે કે જો ભગવાન આત્મા આબાળ ગોપાળને અનુભવમાં આવી રહ્યો છે તો શા માટે જ્ઞાનની સેવા કરવી, અથવા આબાળ ગોપાળને શુદ્ધાત્મા અનુભવમાં આવી રહ્યો છે તો એ વાત કાંઈ સમજાતી નથી. એનો અર્થ એ છે સેવા કરવી એટલે એ વાત કાંઈ સમજાતી નથી, અથવા એવો અનુભવ થઈ રહ્યો હોય એવું અનુભવમાં આવતો નથી. કહેનારને સ્વીકારવા તો કઈ રીતે સ્વીકારવા, અને ન સ્વીકારવા તો કઈ રીતે ન સ્વીકારવા, એ મુદ્દા ઉપર અહીંયા પ્રશ્ન ઉભો થયો છે. સંસારીજી એમ કહે છે કે આપ કહો છો એવો અમને અનુભવ થતો નથી, અમે આપની વાતને કઈ રીતે સ્વીકારીએ. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તને અનુભવ શું થાય છે એની પણ તને પૂરી ખબર નથી, તારા અનુભવમાં શું શું અનુભવાઈ રહ્યું છે એની પણ તને પૂરી ખબર નથી, એ વિષયમાં અમે જેટલું જાણીએ છીએ તારા અનુભવના વિષયમાં પણ અમને જેટલી ખબર છે એટલી તને ખુદને તારા અનુભવના વિષયમાં ખબર નથી. અને તેથી આચાર્ય ભગવાનની વાતનો સ્વીકાર કરવો ઘટે છે. આચાર્ય દેવના જ્ઞાનની સૂક્ષ્મતા અને અનુભવ સિદ્ધપણું પોતે અનુભવમાંથી પસાર થયા છે. મિથ્યા દ્રષ્ટિ જીવ કેટલી હદે બેભાન છે એનો પોતાને અનુભવ થઈ ગયો છે, ત્યાર પછી પણ શુદ્ધાત્માના અનુભવથી પ્રગટ અનુભવથી સભાનપણું આવ્યું છે એ પણ અનુભવમાં વર્તે છે, અને બેભાનપણામાં બેભાન થયેલા જીવને મૂર્છિત થયેલા જીવને પોતાના અનુભવની સ્પષ્ટ સમજણ ન હોય એ બરાબર બની શકવા યોગ્ય છે, એ કંઈ નહીં બની શકવા યોગ્ય નથી. મૂર્છિત થયેલા જીવને શું અનુભવ થાય છે એની એને ખબર ન પડે તો એ બની શકવા યોગ્ય પડે. તેથી જો એ એમ સ્વીકારતો હોય કે મને શુદ્ધાત્માનો અનુભવ નથી તો એણે એમ અવશ્ય સ્વીકાર્યું છે કે મને મારા આત્માનું ભાન નથી, એટલે કે મારા સ્વરૂપના સંબંધમાં હું બેભાન છું. જો એણે પોતાની મૂર્છા સ્વીકારી હોય તો પણ એણે એ સ્વીકારવું જોઈએ કે મૂર્છિત અવસ્થામાં ખરેખર શું અનુભવ થાય છે એનો ખ્યાલ ન આવે, માટે આપ કયો છો એ વાત સાચી હોવી જોઈએ. આમ પણ ન્યાય આમથી નીકળે છે, ન્યાયની દ્રષ્ટિએ જુઓ તો પણ એ ન્યાયથી નીકળે છે વાત. વળી કહેનાર આચાર્ય દેવ વિતરાગી દશામાં ઝૂલનારા પ્રમાણિક સંતને સંત દશા એવી છે કે જે કારણ મળે રાગ દ્વેષનું તો પણ રાગ દ્વેષ કરતા નથી એને સંત દશા કહે છે. જગતના જીવો તો વગર કારણે અનર્થ દંડ વાળા રાગ દ્વેષના પરિણામ કરે છે, જ્યારે સામાન્ય જીવો એવા હોય છે કે કારણ વગર રાગ દ્વેષમાં ઉલસતા નથી, પણ એવું કોઈ કારણ ઊભું થાય તો રાગ દ્વેષમાં આવે છે. જ્યારે સંત મહાત્માઓ તો રાગ દ્વેષના કારણ ઉપસ્થિત હોવા છતાં પણ રાગ દ્વેષમાં આવતા નથી, એમને ઉપસર્ગ પરિસાદી પડે છે. તો પણ એવા જે સંત છે, શાંત દશાને પામ્યા છે અને વિતરાગતા હોવાને લીધે જેની પ્રમાણિકતામાં શંકાનું સ્થાન નથી, શંકાનો અવકાશ નથી કે પ્રમાણિકપણે કહેતા હશે કે કેમ, એ શંકાનો અવકાશ નથી. એમ કહે છે કે ભાઈ, તમે પણ હું પણ તારા જ્ઞાનમાં હું થઈ રહ્યું છે એ આત્માનુભવ છે. તારા જ્ઞાનમાં હુંપણાનું વેદન થઈ રહ્યું છે એ જ જ્ઞાનાનુભૂતિ, તે જ આત્માનુભૂતિ છે. પણ તારું લક્ષ્ય રાગદ્વેષની વિશેષતાઓ ઉપર અને રાગદ્વેષના વિષયની વિશેષતાઓ ઉપર એટલી હદે છે, એટલા જોરથી છે કે એ ઢંકાઈ જાય છે, એને ત્યાં તિરોભૂત થયું છે એમ કહેવામાં આવ્યું છે. એ ઢંકાયેલું રહે છે, એટલે છે છતાં એના ઉપર તારી નજર નથી, એટલે એને ઢંકાયેલું કહેવામાં આવે છે. બે બોલે છે, 30-31 બંને એક જ વ્યાખ્યાનમાંથી બોલ છે. અહીંયા તો એમ કહે છે કે તારી જે વર્તમાન પરિણમન થતી જે દશા છે, જેમાં ઉત્પાદ વ્યયની હલચલ છે, જેમાં ઉત્પાદ વ્યયનું હાલવા ચાલવાપણું છે, પ્રવાહપણું છે, એક અવસ્થા ઉત્પન્ન થયા પછી તરત જ એક સમયમાં નાશ થઈને બીજી થાય છે, એવી જે ક્રિયા થાય છે, એ ક્રિયાવાળું જે અંગ છે આત્માનું, એ ક્રિયાવાળા અંગની પાછળ નિષ્ક્રિય અંગ પણ પડ્યું છે આત્માનું, એટલો જ આત્મા નથી. ભલે અનુભવ એટલામાં જ છે, અનુભવ પર્યાય રૂપ હલચલ થતી દશામાં જ છે, છતાં એટલો જ આત્મા નથી. એ શું પરિસ્થિતિ છે કે અનુભવ પર્યાયનો થાય છે અને વેદન પર્યાયનું આવે છે, અને તેમાં પણ પર્યાય દ્રષ્ટિ હોવાથી મુખ્યપણે વિકારી ભાવોને જ સર્વસ્વપણે વેદાય છે, તેથી એવો ને એટલો જ આત્મા છે એમ અનુભવમાં સ્વીકારાઈ જાય છે. અનુભવથી સ્વીકારાઈ જાય છે કે હું આવો, હું રાગી, હું દ્વેષી, હું સંસારી, હું ફલાણો ફલાણો, વસ્તુતા એટલો આત્મા નથી. ભલે નિષ્ક્રિય અંગમાં વેદન નથી, તો પણ આત્માનું મુખ્ય અંગ તો એ છે કે જેમાં આનંદ ગુણોનું સામર્થ્ય રહેલું છે, ભલે એ મૂળ સ્વરૂપ છે, એકરૂપ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે, તેથી સ્વસ્વરૂપપણે એનો સ્વીકાર થવો ઘટે છે, અને એનો સ્વીકાર કરનાર શ્રદ્ધા જ્ઞાનને સમ્યક શ્રદ્ધા જ્ઞાન કહેવામાં આવ્યા છે. એનાથી જગત અજાણ છે, કેમ કે પર્યાય દ્રષ્ટિપણાને લઈને અનાદિથી વર્તમાન અવસ્થાનો જ સ્વસ્વરૂપપણે સ્વીકાર છે, અને તે પણ જ્યારે જેવી વિભાવપણે હોય ત્યારે તેવો હું છું એમ એને એનો સ્વીકાર પડ્યો છે, ચાલ્યો આવે છે. એને એમ કહે છે કે હલચલ થતી પરિણમન થતી પર્યાયની પાછળ પ્રભુ પોતે બિરાજમાન છે, શક્તિરૂપ તત્વ છે, એ વ્યક્તિની પાછળ છે, વ્યક્તિ પ્રગટ હોવાથી આગળ દેખાય છે, વ્યક્તિ પ્રગટ હોવાથી એ ઉત્પાદ્ય હોવાથી આગળ દેખાય છે, પણ એ વ્યક્તિ એટલી જ વસ્તુ માત્ર નથી. અવસ્થા પણ કોઈ વસ્તુના આધારે થાય છે, ક્યાંય અધર અવસ્થા નથી થતી, પણ કોઈ વસ્તુના આધારે એ વસ્તુની અવસ્થા છે. ત્યાં સુધી એનું જ્ઞાન લંબાવવું જોઈએ કે અવસ્થા માત્રપણે હું એવું અવધારણ છે, એવું સ્વીકાર છે, એવી ધારણા છે, એ ભૂલ ભરેલી છે. વસ્તુ આખાના સ્વીકારપૂર્વક અવસ્થાનું જો અવલોકન, અવસ્થાનું જ્ઞાન, અવસ્થાનો અનુભવ થાય તો એને વસ્તુ આખી જેવી છે એવું હું પણ રહીને અવસ્થા જેટલા અંશે વિકૃત અને અવિકૃત હોય એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન સાચું છે. નિષ્ક્રિય અંગમાં વેદન નથી, કેમ કે એ શક્તિરૂપ છે. વેદન છે એ પર્યાય ધર્મ છે, એમાં વેદન નથી. અને એમાં વેદન નહીં હોવાથી વેદનમાં એ નથી. ધ્રુવના લક્ષે વેદન છે, ધ્રુવના લક્ષે વેદન છે, એટલે ધ્રુવનું વેદન કહેવામાં આવે છે. પણ પર્યાય ધ્રુવમાં વ્યાપ્તિ નથી ને ધ્રુવ પર્યાયમાં વ્યાપતો નથી, એમ તો છે ને. તો પછી એનું જે એમાં આવતું જ નથી એનું વેદન કેમ હોય? એનું અવલંબન છે પણ એનું વેદન નથી. પણ પર્યાયનો એવો ધર્મ છે કે જેને અવલંબે એ તદાકાર ભાવે પરિણમન થાય. એમાં પરિણમનનો ધર્મ એવો છે કે જેને અવલંબે એનો તદાકાર ભાવે વેદન થાય. જેમ કે માણસને એક અભિપ્રાય બંધાઈ ગયો હોય કે ગળપણ છે, મીઠાઈ છે, એ તો બસ મીઠાઈ એટલે મીઠાઈ, ગળ્યું એટલું ગળ્યું, બાકી બધું ગળ્યું એમ કહી દે છે ને. તો એ જ્યારે ગળપણ ખાય છે ત્યારે એને એમ લાગે છે કે વાહ, શું મીઠાશ છે, શું ગળપણની મીઠાશ છે. તો એકાકાર પરિણામ થાય છે, તદાકાર પરિણામ થાય છે. હવે ગળપણના રજકણના પર્યાયો છે, એ તો ગળપણના જે પર્યાય છે એ એક રજકણના પર્યાય છે, રસગુણના. એનું વ્યાપકપણું એ રજકણને છોડીને ક્યાંય નથી. ચૈતન્યમાં એનું વ્યાપકપણું અંશ માત્ર પણ નથી, કોઈ પણ અંતમાં અંશ પણ નથી, છતાં એ 100 એ 100% એમાં સદાકાર થાય છે. એવું જ કડવાશ કે ભાઈ કેવ કાળીજીરીને કર્યા તું કેવા કડવા છે, કે માથાના વાળ ઊભા થાય એવા કડવા છે. આખો આત્મા જાણે કડવો કડવો થઈ ગયો એને લાગે. એ રસગુણનો અનંતમો અંશ પણ ચૈતન્યમાં આવતો નથી, ચૈતન્યને સ્પર્શતો નથી. પણ પર્યાયનો એવો ધર્મ છે, પરિણમનનો એવો ધર્મ છે કે જેને અવલંબે જો એ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી સર્વથા ભિન્ન એવા જળ રજકણને અવલંબતા પણ તદાકાર પણ ધારણ કરે છે, તો દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી અભિન્ન એવા પોતાના સ્વરૂપને અવલંબે તો એની તદાકારતા કેટલી હોય એ 83 થી સમજાય એવું નથી. જે ભિન્ન પદાર્થો છે એમાં આટલી તદાકારતા થાય છે, અસાતાનું વેદન થાય, એટલી હદે અસાતા થાય જીવને કે મરી જઈશ ને એમ એને લાગે. તીવ્ર વેદન થાય, અસહ્ય વેદન થાય, ત્યારે એવા પ્રસંગ પડે કે અસહ્ય વેદન થાય. કે છે કે એ અસાતા વેદનીના રજકણો અને શરીરના રજકણોની પરિણમન અસાતાનું ચૈતન્ય સ્પર્શતું નથી, અડતું નથી, છતાં એવો તદાકાર થાય કે એ જ હું છું. સર્વથા ભિન્ન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ સ્વચતુષ્ટયથી સર્વથા ભિન્ન હોવા છતાં અવલંબનના વિષયમાં આ પ્રકાર ભજે છે, તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અભિન્ન એવું જે ધ્રુવ સ્વરૂપ એના અવલંબનમાં કેવી અભેદતાનો ભાવ થાય, એવી અત્યંત અભેદતા, ભાવની અભેદતા, એને જોઈને એમ કહેવાય છે કે પરિણામ આત્મામાં લીન થઈ ગયું, પરિણામ આત્મામાં તન્મય થઈ ગયું, વ્યાપી વ્યાપક ભાવે આત્માનો અનુભવ થયો, એમ બધું કહેવામાં આવે છે. એ અવલંબન બતાવવું છે અને અવલંબનમાં ઉપસ્થિત થતો ભાવ બતાવવો છે. છતાંય ધ્રુવ ધ્રુવપણે રહે છે અને પર્યાય પર્યાયપણે રહે છે. પર્યાયમાં ધ્રુવ આવતું નથી, ધ્રુવને પર્યાય સ્પર્શતી નથી, બે એકબીજાને એકબીજા સ્પર્શતા નથી, પ્રવેશતા નથી. એટલે જણાવું, જાણે એટલે વેદે, એવું ક્યાં છે? જાણવું એક વાત છે, જાણે એટલે તન એક થઈ જાય એવું હોય તો આખા જગત ની હારે આત્મા એક થઈ જાય, આખું જગત જણાશે. કેવળ જ્ઞાનમાં આખું જગતના બધા જ પદાર્થોમાં પ્રમેયત્વ ગુણ છે. કોઈ પદાર્થ છે દ્રવ્યોમાં પ્રમેયત્વ ગુણ સામાન્ય છે. વસ્તુત્વ, પ્રમેયત્વ એ તો બધા સામાન્ય ગુણો છે. અગ્રુ લઘુત્વ તો બધાની સાથે આત્મા એક થાય. એટલે પ્રમેયત્વ દ્રવ્યગુણ પર્યાયમાં હોવા છતાં અને દ્રવ્યગુણ પર્યાય પ્રમાણ થતા હોવા છતાં જ્ઞાન જ્ઞાન છે અને જ્ઞેય જ્ઞેય છે. જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી, જ્ઞેય જ્ઞાન રૂપે કદી થતું નથી. એ નિયમ તો અબાધિત રહે છે, એમાં ક્યાંય બાધા આવતી નથી. કહે છે કે પર્યાયની પાછળ પોતે બિરાજમાન છે, પોતે જ છે, પણ પુણ્ય પાપને જોવાડે. વર્તમાન અવસ્થામાં પુણ્ય પાપનો જે અનુભવ છે, એ અનુભવની એકાકારતા, એ અનુભવની મુખ્યતા એટલી હદે છે, એમાં તન્મયતા એટલી હદે છે કે તેની પાછળ જે ભગવાન બિરાજી રહ્યો છે તેને તું જોતો નથી, એમ કહે છે. સાક્ષાત પરમાત્મા નજીકમાં છે અને એક સમયની પુણ્ય પાપની દીન લાચાર ભિખારી ભિખારણ પર્યાય બાજુમાં છે. આ ભિખારણની સામે જોવે છે અને ભગવાનની સામે જોતો આ એનો અનાદર છે. મને પુણ્યના પુણ્ય હોય તો ઠીક ને નસીબ મારું સારું હોય તો ઠીક, હાથ દેખાડવા જાય છે ને, નસીબ હાટું જાય છે. ભવિષ્યમાં મને કેમ થશે, અનુકૂળતા રહેશે કે નહીં, એમાં હું ભાઈ એના એને લઈને એ નથી. આ તારા ચોકડા મૂક્યા છે, ચોકડા કહેવાય, શું કહેવાય, આ દીવડી મૂકી એટલે ચોકડા, આ ચોકડા મૂક્યા છે હથેળીમાં કે મીંડા મૂક્યા છે, જે ગણો એ ચોકડી ને મીંડી બે ની કિંમત સરખી જ છે. એને લઈને કાંઈ સંયોગો નથી. એ તો એ સંયોગો જે થવાના છે એનો સંકેત છે, પણ તને આટલી બધી કેમ દરકાર છે એની? અમારો તો એ સવાલ છે કે તને આત્માની અત્યારે વર્તમાનમાં દરકાર નથી અને ભવિષ્યમાં આવવા વાળા સંયોગોની કેમ દરકાર છે? કે એ મને અનુકૂળતા વાળા હશે કે પ્રતિકૂળતા વાળા હશે? લાવીને આવ્યા પહેલા જાણી લો, એનો હિસાબ તો એટલો જ છે ને. શું કે એનો તો ઈરાદો એવો છે કે એમાં કાંઈક પછી પ્રતિકૂળતા વાળા આવે ને તો એને કેમ એને પહેલેથી એમાં એમાંથી બચી જવું, એનાથી રક્ષણ મેળવી લેવું, એવો કોઈ ઉપાય કરી લેવો. અંદર તો ભાવના આ છે, પણ એ કાંઈ તારો વિકલ્પ થાય એવું છે, બાકી કાંઈ તારો અધિકાર છે નહીં. પણ જીવને અનુકૂળ પ્રતિકૂળ સંયોગોની એકાકારતા મુખ્યતા અને કિંમત એટલી બધી છે. કે એનાથી મારે ભીન પડવાનો પ્રયાસ કરવો જોઈએ એ વાત ભૂલી જાય છે. અત્યારે પણ મારે એનાથી ભીન થવું જોઈએ, અને જ્યારે જે કાળે જેવો ઉદય આવે, ચાહે અનુકૂળતાનો હોય કે પ્રતિકૂળતાનો હોય, મારે એનાથી ભિન્ન અનુભવ થવો જોઈએ મારો પોતાનો, એ વિષયને ભૂલી જાય છે. તદ્દન મૂળી ન્યાયથી તો જ્ઞાનીઓ એમ કહે છે કે તું જો સુખ દુઃખથી ડરતો હોય તો સુખ દુઃખ નું મૂળ કારણ જે છે તારો વિભાવ, એ મૂળને કાપ ને સંયોગોની હારે હું માથાફોડ કરે છે. સંયોગો હટાવવા અને સંયોગો મેળવવા એમ કરવા કરતા એના મૂળને તું છોડી દે ને તો એનું ફળ નહીં આવે. પણ મૂળ એમને એમ સાજું રહે ને ફળ મારે જોતા નથી, બે વાતને મેળ ખાવાનો. એ તો આના જેવું છે, કૂતરાને કોઈ લાકડીનો છૂટો ઘા કર્યો તો કૂતરો લાકડીને બટકા ભરવા માંડ્યો. કેમ કે એને માર તો લાકડીથી વાગ્યો છે ને, પણ મારનારને જોતો નથી કે લાકડીમાં સ્વયં મારવાની તો કોઈ શક્તિ નથી, કોણે ફેંકી એ તો જોતો નથી. એ મને માર્યું કે તારાથી જ મને વેદના થઈ છે, માટે તને જ બટકું ભરી. આ એના જેવી વાત છે. પોતે જ એ સુભાષુ ભાવમાં પરિણમીને એના ફળને પ્રાપ્ત થાય છે, એ ભાવ મટાડવા માટે વિવેકી જીવ તો એ ભાવને મટાડવાનો પ્રયત્નવાન થાય છે કે શુભાશુભન ઉત્પન્ન થાય એવી કોઈ સ્થિતિ હું લાવું તો એના ફળની ચિંતા કરવાનો સવાલ રહેતો નથી. છતાં કોઈ પૂર્વે અજ્ઞાન ભાવે બાંધા હોય તો પણ વર્તમાનમાં એવી દશાએ હું રહું કે એનાથી ભિન્ન મારો અનુભવ મને રહે તો એ ફળની કોઈ ચિંતા કરવાની મારે જરૂર રહેતી નથી. એટલું જ નહીં પણ ખરેખર તો એમ છે કે ન્યાયથી તો દેણું કર્યું હોય તો સામે ચાલીને આપી દેવું જોઈએ, આ એની શરાફત છે. તો ભાઈ પૂર્વે મેં કર્મ બાંધ્યા છે, એ દેણું મારું દેણું છે. અત્યારે ઉદય આવો, ભવિષ્યમાં આવવાને બદલે અત્યારે ઉદય આવો ને મને એનો કોઈ વાંધો નથી. જ્ઞાનીઓ ઉદીર્ણા કરે છે એને જ્ઞાનીની ઉદીર્ણા કહેવામાં આવે છે કે અવિપાક નિર્જરા કરે છે. અવિપાક નિર્જરા તો જગતના સર્વ પ્રાણીઓને ચાલુ છે, થાય જ છે. સાધક જીવો, ધર્મી જીવો અવિપાક નિર્જરા કરે છે, પરિપક્વ થયેલી સ્થિતિ ન હોય એને સ્થિતિમાં લઈ આવે છે.
બરોબર.
અને સમ્યક પ્રકારે એનું વેદન કરે છે. કેવી રીતે? નાતા દ્રષ્ટા રહીને સમ્યક પ્રકારે એને વેદે છે, એમાં તન્મય થઈને એને વેદતા નથી. અહીંયા કહે છે કે પુણ્ય પાપને જોવા આડે એટલો પુણ્ય પાપનો એને રસ છે, એટલી કિંમત છે, એટલી મહિમા છે કે એની પાછળ જે ભગવાન બિરાજી રહ્યો છે, મહાસત્તાધારી પદાર્થ, મહાચૈતન્ય સત્તાધારી પદાર્થ ભગવાન સ્વરૂપે બિરાજી રહ્યો છે, સાક્ષાત પરમેશ્વર છે, તેને તું જોતો નથી એટલે કે એનો તું અનાદર કરે છો. આમ છે, એ અનાદર છે, એ ભગવાનનો અનાદર છે. પ્રથમ તો શુદ્ધાત્માને જાણવો જોઈએ, પછી શ્રદ્ધવો જોઈએ, અને પછી તેનું આચરણ કરવું જોઈએ.
બરાબર.
એ 17-18 ગાથાનો મૂળ વિષય છે. આમાં એ વિષય છે, પ્રથમ જાણવો જોઈએ, પછી શ્રદ્ધવો જોઈએ. પ્રથમ જાણવું, આ શ્રદ્ધા જ્ઞાનની ચર્ચા ઉપડી છે ને, એનો જવાબ આ 17-18 માં છે કે પ્રથમ આત્માને જાણવો, પછી શ્રદ્ધવો.
બરાબર.
આ આમાં તો ચોખ્ખું પહેલા જ્ઞાન ને પછી દર્શન લીધું છે, જ્ઞાનપૂર્વક દર્શન લીધું છે. અને તે પણ કુંકુંડાચાર્ય દેવના શબ્દોમાં છે, પાછું આચાર્ય દેવનો આધાર છે. એવમ હિ જીવરાયો નાદવ્યો તહય શબ્દવો, પહેલા નાયવો અને પછી શબ્દવો એમ લીધું છે. આના ઉપરથી પછી આધાર બી આપ્યો હતો. પછી એને વગર સિદ્ધાંત કોનો પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય દેવે તો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શ્રદ્ધા તો આંધળી છે, જ્ઞાન દેખતું છે, જાણ્યા વગર કેવી રીતે શ્રદ્ધશે? કેમ કે પ્રશ્ન એવો ઉપસ્થિત પછી દલીલમાં થાય છે કે સમ્યક દર્શનમાં શ્રદ્ધાન અને જ્ઞાન એક જ સમયમાં થાય છે. પાછું ત્યાં એવું નથી કે સમ્યક દર્શનની શ્રદ્ધાની પર્યાય પ્રથમ સમયે પરિણમે છે અને જ્ઞાનની સમય ત્યાર પછીના અનુત્તર બીજા સમયે પરિણમે છે, એવી નથી. એક જ કાળમાં શ્રદ્ધાન જ્ઞાન હોવા છતાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે એમ કહી શકાય? શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન છે એમ ન કહી શકાય. કેમ કે જાણ્યા વગરનું શ્રદ્ધાન કોનું? જાણ્યા વગરનું શ્રદ્ધાન હોય શકે
નહીં.
આમ વાત છે. અને પૂર્વ પર્યાયોથી પણ એમ સિદ્ધ થાય છે કે પ્રથમ આત્માનો નિશ્ચય કરવામાં આવે છે, યથાર્થ નિર્ણય થાય છે, એને જ્ઞાનનો પ્રતિભાસ કહેવામાં આવ્યો છે, એને જીવનું આત્માનું સ્વરૂપ છે એવું અવભાષણ કહેવામાં આવ્યું છે, એને સમ્યક સન્મુખપણું કહેવામાં આવ્યું છે, અને તે પૂર્વક સમ્યક દર્શનની દશા પ્રગટ્યા છે. તેથી પણ જ્ઞાનની પ્રધાનતા લેવામાં આવે છે. એ સમાધાને જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનનો આગાથામાં છે. જ્યારે ખોલીને વાત કરે છે આચાર્ય દેવ ત્યારે એમ કહે છે કે જ્યારે આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ, ભેદભાવો એટલે જુદી જાતના જુદા પડતા, ભેદ પડતા એટલે જુદા પડતા જે રાગાદી વિભાવ ભાવો તેની સાથે પર્યાયમાં મિશ્રિતપણું છે, એટલે એક પર્યાયમાં જ્ઞાન અને રાગનું મિશ્રપણું છે, અને એવો ભાવ અનુભવમાં, મિશ્ર ભાવ અનુભવમાં આવે છે. જીવ એમ પણ કહે છે કે મને જણાય પણ છે, જીવ એમ પણ કહે છે કે જે જણાય છે એ સારું લાગે છે અથવા ખરાબ લાગે છે. રાગ ને દ્વેષ જાણતા જ રાગ ને દ્વેષ થાય છે એમાં પણ સમયાંતર નથી, જાણતા ને જ થાય છે. તે જ કારણ આવું મિશ્રપણું હોવા છતાં, મિશ્રિત દશા હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી, આ વિશેષણ છે, એ ભેદ જ્ઞાની જીવની ભેદ જ્ઞાન રૂપી કાર્યમાં કાર્યકુશળતા કેટલી છે એને સૂચિત કરે છે. માત્ર પ્રવીણપણાથી ભેદ જ્ઞાન કરે છે એમની, પણ સર્વ પ્રકારે પ્રવીણપણું છે ભેદ જ્ઞાનમાં એમ લેવું છે. એમાં શું છે કે જે જીવ ભેદ જ્ઞાન કરે છે એનું જ્ઞાન ઘણું સૂક્ષ્મ થાય છે અને ઘણું તીક્ષ્ણ હોય છે કામ કરવામાં.
બરોબર,
સૂક્ષ્મ અને તીક્ષ્ણ છે, બે છે.
બરોબર,
એટલે એક જ જીવની અવસ્થામાં જ્ઞાન ને રાગ સાથે છે, એટલું જ નહીં રાગની મુખ્યતા અનાદિની ચાલુ આવે છે, ચાલુ રહે છે એમાંથી છૂટો પડવો છે. એક મેઘ થઈ ગયો છે રાગની સાથે, રાગ તે હું એવો ચોખ્ખો એને અનુભવ આવે છે કે ગડબડ આવે છે, રાગ તે જ હું એવો ચોખ્ખો અનુભવ આવે છે, એમાંથી નીકળી જવું છે કે રાગ તે હું નહીં, ત્યારે એને ભેદ જ્ઞાનની અસાધારણ કુશળતા આવે છે. પ્રવીણતા એટલે કુશળતા આવે છે, અને તે પૂરેપૂરી આવે છે સર્વ પ્રકારે, એટલે થાય છે આત્મામાં ઉપયોગ સ્થિર રહે. ભોગ ને લઈને આત્મામાં ઉપયોગ સ્થિર થઈ જાય, ક્ષણભર માટે રોકાઈ જાય, એને સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર સ્થિરતાની દિશા. આત્મામાં ઉપયોગ સ્થિર રહે, ભોગ ને લઈને આત્મામાં ઉપયોગ સ્થિર થઈ જાય, ક્ષણભર માટે રોકાઈ જાય, એને સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર સ્થિરતાની દિશા કહેવામાં આવે છે. એ સ્વરૂપ સ્થિરતા પ્રથમ પ્રગટે છે, એને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ થયો, અથવા એ સાધ્ય આત્માની સિદ્ધિ ની રીત થઈ, પદ્ધતિ થઈ, કાર્ય પદ્ધતિ થઈ એમ કહેવામાં આવે છે. અને તો એ વિષયથી આગળની વાત લીધી છે, પછી બીજો વિષય લીધો છે, કેમ કે ગુરુદેવના પ્રવચનમાં તો રિપીટેશન ફરી ફરીને કહે, એ પ્રવચનમાં એવા જ કરે. અહીંયા તો પછી આ વિષય ખેંચ્યો છે, કેમ કે જે વધારે ઉપસીને આવે છે એ પછી આવે છે. એકની એક વિષય ગુરુદેવ ફરીને વર્ણવે ત્યારે ફરીને વધારે ઉપસીને આવે છે, એનો ભાવ વધારે લઈને આવે છે, એનો રસ વધારે લઈને આવે છે, એની સ્પષ્ટતા વધારે લઈને આવે છે. એ બધા પ્રકાર હોવાથી આપણને પહેલો વિષય પછી ખેંચાણો છે, ખેંચવાનો. સર્વ પ્રકારે ભેદ જ્ઞાનની પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું એવું પોતાનું જ્ઞાન કરે છે તેને આત્મજ્ઞાન કહ્યું. અહીંયા આત્મજ્ઞાન એટલે શું કે જ્ઞાનને પોતાનો આત્માપણે પોતાપણે અનુભવ થવો, જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનને પોતાપણે અનુભવ થવો એને આત્મજ્ઞાન કહેવામાં આવ્યું છે. કેમ કે જ્ઞાન પોતે આત્મા છે, પોતાને પોતે અનુભવે, રાગાદી ને રાગાદીના વિષયને પોતાપણે અનુભવે છે, સારા નરસા પણ અનુભવે છે, એનો અર્થ કે પોતાપણે અનુભવે છે, એનાથી ભિન્ન પડીને ચિત્તો પડીને પોતે પોતાને અનુભવે ત્યારે એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. તે આત્મજ્ઞાનથી આવો જ હું છું એવું પ્રતીતિરૂપ જે પરિણામનું લક્ષણ છે એવું શ્રદ્ધાનો ઉદય થાય છે એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. એવું શ્રદ્ધાન જ્ઞાનમાં પરિણમન થતા નિશંકપણે ઠરી જવાનું જે સામર્થ્ય ઉત્પન્ન થયું અને ઉપયોગ સ્થિર થઈ ગયો એને સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર કહેવામાં આવે છે, એને આત્માનું આચરણ કહેવામાં આવે છે. સ્વરૂપાચરણ કહો કે આત્માનું આચરણ કહો, એને ખરેખર નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે, એમ સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ ત્યાં ઉત્પન્ન થઈ જાય. એ સાધ્ય આત્માની સિદ્ધિ છે. એ ગાથાનો મૂળ વિષય છે, 17-18 ગાથા. છે કે પુણ્ય પાપને જોવા આડે તેની પાછળ જે ભગવાન બિરાજી રહ્યો છે એ પુણ્ય પાપને જો એની આદર્શમાં પોતે ઉભો રહે, વાદળાની આ બાજુ ઘનિષ્ઠ વાદળાનું દળ હોય તો આ બાજુ ઘોર અંધારું થઈ જાય, તેથી કંઈ સૂર્યનો નાશ થયો છે એમ કહી શકાય. વાદળાની પેલી પાર સૂર્ય એવો ને એવો છે, એવો ને એવો છે. એરોપ્લેન ઉડે છે ને, ભાવનગરમાં 14 ઇંચ વરસાદ થયો તેથી બરાબર મુંબઈ ગયો હતો, એટલું બધું વાદળાનું દળ ઘનિષ્ઠ હતું, ખરી મુંબઈ સુધી એક ધારું હતું. મોટો પ્રભાવ હોય તો એટલો વરસાદ પડે ને, ત્યાં ગયા પછી સાંભળ્યું કે આજે ભાવનગરમાં 14 ઇંચ વરસાદ પડ્યો. ત્યારે એમ શું એક ધારો ત્યાં બહુ ઉપર લેવું પડ્યું હતું, એને બધું દળ ઉપર ઉપર પછી એકદમ જેવો તડકો અત્યારે હોય છે એવો તડકો ત્યાં એટલો સૂર્ય બધું સ્પષ્ટ જોવા મળે છે. નીચે પછી કાંઈ દેખાય નહીં, વચમાં એક પડ આડું આવી ગયું. તો એથી નીચે વાળાને એમ કે સૂર્ય નો નાશ થઈ ગયો લાગે છે, એમ પુણ્ય પાપ ને જોવા વાળો એમ કહે કે આત્મા અરે એ આપણું કામ નહીં, પુણ્ય પાપ ના ભાવમાં પીડ્યા છે, આત્માની વાત બહુ ઊંચી વાત, બહુ ઊંચી વાત, આપણું કામ નહીં, આપણું કામ નહીં, પણ ભાઈ તું જ આત્મા છો ને તારી વાત છે, એની આદેશમાં તને દૂર લાગે છે, અઘરું લાગે છે, કઠણ લાગે છે, અશક્ય લાગે છે, એ તો તારી અરુચિને લઈને એમ લાગે છે. તું તારા સ્વરૂપ પ્રાપ્તિની રૂચિ સ્વરૂપની રૂચિ કર તો એ પુણ્ય પાપને છેદ બોલાવવામાં તને વાર લાગશે. તારી પોતાની શક્તિ પણ અપરંપાર છે, ખરેખર તો તારી શક્તિ પણ અપરંપાર છે. પુણ્ય પાપની પાછળ જે શક્તિ સ્વરૂપ આત્મા છે એ અપરંપાર શક્તિનું ધારક તત્વ છે. જેમ કોઈ આટલો ગોળો પડ્યો હોય પણ એટમ બોમ્બ છે એમ કે એટલે એમ લાગે કે માઇલો ના માઇલો આ ખલાસ કરી નાખે, જો આ ફૂટે તો માઇલો ના માઇલો ખલાસ કરી, એટલી શક્તિ. કદ નાનું છે એટલે શક્તિ નાની છે એમ નથી, એમ શરીરના ક્ષેત્ર જેવડો આત્મા છે પણ એની શક્તિ કોઈ નાની નથી, એની શક્તિ અપરંપાર છે, અચિંત શક્તિની ધારક તત્વ છે. તાર તું એને કલ્પના ન કરી શકે, તારું મન કલ્પી ન શકે, મનાતીત ચિંતમનથી અતીત અચિંત્ય એવી શક્તિનું ધારક તત્વ છે, એનો વિશ્વાસ કર. તારી શક્તિનો તું વિશ્વાસ કર તો તારી પામરતા એ ક્ષણમાં ખલાસ થઈ જશે. જ્ઞાનની દશામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન જણાય છે છતાં તેને તું કેમ જાણતો નથી? જ્ઞાનની દશામાં જ્ઞાન જ ન જણાય એવું ન બને. જ્ઞાનની દશામાં જ્ઞાન જ ન જણાય એવું ન બને, પણ તારું ધ્યાન બીજે હોય તો જણાતું હોય તે ન જણાયા બરાબર થાય ખરું. જેમ આંખ ખુલ્લી હોય તો સામે જે ચીજ હોય એનું પ્રતિબિંબ આંખના પડદા ઉપર આવ્યા વિના રહે નહીં, પણ એ જોવાના પદાર્થ જણાતા પદાર્થ ઉપર લક્ષ ન હોય અને બીજા વિચારમાં લક્ષ હોય કે સાંભળવામાં લક્ષ હોય કે ખાવામાં લક્ષ હોય, તો જોયું જણાતું હોવા છતાં પ્રતિબિંબ આવતું હોવા છતાં નહીં જણાવા બરાબર એનો અનુભવ રહે છે, તેથી તે જણાતું નથી એમ કેમ કહી શકાય? એનું પ્રતિબિંબ જ પડતું નથી એમ તો કહી શકાય નહીં. પ્રતિબિંબ તો બરાબર આવે છે, નહીં પડતો એનો ગુણધર્મ ત્યાં ખલાસ થઈ ગયો એ વખતે, પણ એવું તો કાંઈ છે નહીં. જ્ઞાનની દશામાં જ્ઞાન અનુભવાય છે એમ કહેવું છે. જ્ઞાનની દશામાં જ્ઞાન વેદન ચાલુ જ રહે છે, તેને ટંકોત્કીર્ણપણું છે. ભગવાન આત્મા ટંકોત્કીર્ણ એવું વિશેષણ વાપરે છે ને, આંકડાથી કોતરું હોય ઉત્કીર્ણ છે, કોતરેલું ઉત્કીર્ણ છે એ સાહિત્યનો શબ્દ છે, પણ કોતરવું એને આપણે કહીએ છીએ ચાલુ ભાષામાં. તાંકણાથી કોતરેલું હોય એ ભૂસાતું નથી એમ. આત્મા સંકોત્કીર્ણ સ્વભાવ છે એટલે એ ભૂસો ભૂસાતો નથી. જ્ઞાનમાં જ્ઞાન વેદન ભૂસી શકાય એવું નથી. એ જે જ્ઞાન વેદનનો અનુભવ છે એ જ ભગવાન આત્માનો અનુભવ છે એમ કેવું છે. એ તો પર્યાયનો અંશ છે ને, તે જ્ઞાનાનુભૂતિ તે જ આત્માનુભૂતિ છે. એ તો આગળ અમે કહી ગયા છીએ કે છે કે જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે. એટલે દ્રવ્ય પર્યાયનું તારું સૂક્ષ્મ જ્ઞાન વચ્ચે આડું લાવી નહીં, આ તકલીફ પડે છે. દ્રવ્યગુણ પર્યાયની વ્યાખ્યા શીખે પછી એમ સમજે કે મારે તો ત્રિકાળીનો ધ્યાન કરવું છે અને ત્રિકાળીનો અનુભવ કરવો છે અને મારે એક સમયની પર્યાયનો અનુભવ કરવો નથી, આવું બધું શીખે. પણ અનુભવ એક સમયની પર્યાયનો થાય, ત્રિકાળીનો થાય નહીં. કોઈ દી કોઈ જીવને નિગોદ ન હોય કે સિદ્ધની દશામાં હોય, કોઈને ન થાય. પણ શીખે એમ કે દ્રવ્યગુણ પર્યાય છે, એમાં આપણે દ્રવ્યનો ત્રિકાળીનો અનુભવ કરવો છે, પર્યાયનો અનુભવ કરવો, એ બી તો લક્ષ કરવાનો હિસાબ છે.
બરોબર,
એ અવલંબનની વાત છે, વેદનની વાત છે નહીં. અને તારે અવલંબન ફેરવવું હોય, જુઓ આ વિજ્ઞાન કેવું છે. હવે વાત તો અવલંબન ફેરવવાની રહી ને, કે જો તારે અવલંબન ફેરવવું હોય તો વેદન ફેરવું પડવું પડશે. શું છે, જે વેદનનું અવલંબન લેવાનું નથી ત્યાંથી એને પકડાવે છે. કેમ થયું છે, શું કે જીવ એટલો દૂર ગયો છે પોતાના સ્વરૂપથી, મૂળ સ્વરૂપથી એટલો દૂર ગયો છે કે પરને વેદ તો હોવાનું માને છે, સ્વીકારે છે. માને છે એટલે સ્વીકારે છે, એનો કન્સેપ્ટ છે કે આ શરીર તે હું, શરીરની સાતા સાતા એ મને થાય છે, ખારું ખાટું તીખું મને લાગે છે, ઠંડુનું મને લાગે છે, હલકું ભારે સ્વાળું ખરબચડું મને લાગે છે. એટલો દૂર ગયો છે કે એ સર્વથા ભિન્ન એવા જળ રજકણો સાથે એકમિકપણે પોતાનો અનુભવ કરે છે. એને એનો અનુભવ કરવા માટે જે સ્વભાવ ખુલ્લો છે ત્યાંથી સ્વભાવનું અવલંબન કરાવે છે. વેદનથી આયા પર્યાયનું અવલંબન કરાવતા નથી, પણ વેદનથી આયા સ્વભાવનું અવલંબન કરાવે છે. આ એક કહેનારની અસાધારણ વિચક્ષણતા અને અનુભવ પૂર્ણતા છે. પોતે પોતે પણ એક કાળે તો જે જેને ઉપદેશ આપે છે એ સ્થિતિમાં હતા ને, અથવા જેઓ આપ આ મોક્ષ માર્ગની લાઈનમાં પ્રવેશ નથી કરતા, પ્રવેશ જેનો નથી, એવા જીવોને સમજાવે છે ને, તો એને પોતાને ખ્યાલ છે કે એ સ્થિતિ કેવી હતી અને એ સ્થિતિમાંથી પોતે કઈ રીતે પલટો માર્યો, એ પણ એનો પોતાનો અનુભવ છે. એટલે અહીંયા એમ કહે છે કે જો ભાઈ, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનની દશામાં જણાય છે. જ્ઞાનની દશામાં તો જ્ઞાન જણાય છે, તો કઈ જ્ઞાન જણાય છે તે જ આત્મા છે. જ્ઞાન તે જ આત્મા છે. જ્ઞાન તે આત્મા કેવી રીતે આપ કહો છો ભગવાન? જ્ઞાન તો પર્યાય છે અહીંયા, અહીંયા તો જ્ઞાન પર્યાય છે. તો કે એ જ્ઞાન પર્યાયને હું તને નથી દેખાડતો, એ જ્ઞાન પર્યાયમાં સ્વભાવ છે એને દેખાડું છું ને, એ સ્વભાવ તે ભગવાન છે.
બરોબર,
શું કેવું છે?
સ્વભાવ તે ભગવાન છે.
સ્વભાવ તે ભગવાન છે. સ્વભાવ છે, સ્વભાવને તો કોઈ ભગવાન તરીકે સ્વીકારવા તૈયાર શું કે નહીં. હવે અમારે તને પ્રગટ ભગવાનના દર્શન કરાવવા છે. તું ભગવાનની કલ્પના કર કે આવો ભગવાન, આવો ભગવાન, આવો ભગવાન, આવો ભગવાન, એમ નહીં. તું પ્રત્યક્ષ જોઈ લે કે જો ભગવાન આવો છે, આ તને દેખાડી દઈએ. એટલી વાત છે. જે જ્ઞાનની દશામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન છે એ કહે છે કે તને જણાય છે, તારું ધ્યાન નથી પણ તને ધ્યાન કરતો, ધ્યાનથી જોતો તને એ જણાય છે. આમ છે, એ જ ભગવાન છે. શું કહેવા માંગે છે કે પર્યાયત્વને જોનાર દ્રવ્યત્વને જોતો નથી, એટલે સ્વભાવને જોતો નથી. શું છે, દ્રવ્યત્વ છે એ સ્વભાવ સ્વરૂપ છે, અને સ્વભાવ છે તે દ્રવ્ય સ્વરૂપે છે. આમાં તો કઈ શીખેલા જ્ઞાનમાં એ ના પાડી શકાય એવું નથી. તકલીફ ક્યાં પડે છે? દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાનનું જે કલ્પિત ખ્યાલ છે એને લઈને એને પડે છે, કલ્પના એ પડે છે. મારે પર્યાયને નું કામ નથી, મારે દ્રવ્યનું કામ છે. દ્રવ્યગુણ પર્યાયના ત્રણ ભેદમાં મારે પર્યાય ભેદ ન જોઈએ, ગુણ ભેદ ન જોઈએ, મારે દ્રવ્ય જોઈએ. દ્રવ્ય કે હું છું એમ મને સમજાયું છે. હવે અહીંયા જ્ઞાનમાં, જ્ઞાનની દશામાં ભગવાન જણાય છે તો પર્યાય છે જ્ઞાનની દશા. તો મારે ક્યાં દશા હું જોવું છે? ભાઈ એ તારું કલ્પિત શીખેલું છે એ અહીંયા કામ આવે હું એ બધી વ્યાખ્યામાંથી તને કઈ કલ્પના થઈ છે દ્રવ્યની, પણ આ તારે દ્રવ્યના દર્શન કરવા હોય એટલે કે સ્વભાવના દર્શન કરવા હોય એટલે કે ભગવાન આત્માના દર્શન કરવા હોય તો આ એનો પ્રેક્ટિકલ છે. આ તો એનો પ્રેક્ટિકલ છે, આ પ્રયોગ છે એનો. કે જ્ઞાનની દશામાં આ વર્તમાન વર્તતો છે ને એ તો પ્રેક્ટિકલ કહે છે. હવે થિયરી ઉપર નથી જવું, હવે વિચાર ઉપર નથી જવું, વિચારવો નથી આત્માને. હવે આત્મા જણાય છે એ જોવો છે એમ વાત છે. એને વિચારવાનો પ્રશ્ન અહીંયા રહેતો કે અનુભૂતિ સ્વરૂપ જેમાં હું પણ આનો અનુભવ થાય છે એવું એક જ્ઞાન વેદન છે તે વ્યક્ત સ્વભાવ અંશ છે, તે સ્વભાવ છે, તે વ્યક્ત સ્વભાવ અંશ છે, તે સ્વભાવ છે. એવા અનુભવને અહીંયા ભગવાન આત્માનો અનુભવ, સ્વભાવનો અનુભવ એટલે ભગવાન આત્માનો અનુભવ કહેવામાં આવે છે. તે ચાલુ ને ચાલુ છે, સર્વ જીવોને ચાલુ છે, આબાળ ગોપાળ ને ચાલુ છે. હું કેમ એને જાણતો નથી, કેમ તારું ધ્યાન નથી એમ કે છે. શું કે છે? કેમ તારું ધ્યાન નથી? ઘરમાં હીરા ને પથ્થર માનીને હામું જોતો નહોતો, ઝવેરી મિત્ર આવ્યો એને એમ કહ્યું કે ભાઈ તે પથ્થરો માયનો ઠીક છે પણ એની ચમક ઉપર તો કઈક તારે ધ્યાન દેવું તું. જો હવે તું ધ્યાન થી જો એની ચમક ને સાધારણ પથ્થર તને બે એક લાગે છે, જરાક ધારીને જો, જરાક ધારીને જો, હું કઉ છું જરાક ધારીને જો, ભલે વાર લાગે તને થોડી ધારી ધારી ધારીને જોતા એમ શું ચાલુ વાત શું કઈક કે છે, કઈક ઘર બેસે એવી એમ અહીંયા એનું લક્ષ ફેરવા આવે છે. આત્માનું જ્ઞાનનું જ્ઞાન સ્વભાવનું વારંવાર જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, અનુભૂતિ સ્વરૂપ તે આત્મા એમ કહીને લક્ષ ફેરવા આવે છે. એ લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાયી. જે કાંઈ સુખના દેનારા એવા જે સત્શાસ્ત્રો એનું કોઈ પ્રયોજન હોય તો એટલું છે કે જીવનું એક વાર પણ લક્ષ થઈ જાય કે આ અનુભૂતિ સ્વરૂપ આત્મા, ભગવાન આત્મા જણાય છે તે જ હું છું. એક વાર એનું લક્ષ થાય, ઓળખાણ થતાં જ લક્ષ બંધાઈ જાય છે. પછી તો પરિણામની શુદ્ધિની પ્રક્રિયા આપોઆપ ઓટોમેટિક થાય છે. સમ્યક દર્શનથી માંડીને સિદ્ધ પર્યંતની કોઈ ક્યાંય કર્તૃત્વ ભાવ કરવો પડતો નથી. જે લોકોનું ક્રિયા ઉપર વજન છે એમ કે છે કે ક્રિયા કર્યા વિના કાંઈ થાય, ત્યાગ કરવો પડે, ચારિત્ર લેવું પડે, ઈ પરાણે પરાણે લેવું પડે ને કરવું પડે એ પ્રશ્ન જ નથી આવ્યો. એ તો સહજ ક્રિયા છે, મોક્ષ માર્ગ છે એ સહજ છે. કેમ કે એ સહજ સ્વરૂપને અવલંબીને થયેલા પર્યાયો છે મોક્ષ માર્ગના. જે ત્રિકાળ અકૃત્રિમ જીનબિંબ સમાન આત્મબિંબ છે આ લોકમાં છે ને, અકૃત્રિમ જીનબિંબો છે, અકૃત્રિમ ચૈતાલયો છે, અને અકૃત્રિમ જીનબિંદુ છે એની અંદર, એના ઉપર કોઈ તીર્થંકરનું ચિહ્ન ન હોય. શું જે સ્થાપના કરીએ એમાં તો તીર્થંકરની આપણે સ્થાપના કરીએ છીએ, અને જે તે તીર્થંકરનું લાંછન હોય છે એ ચિહ્ન આપણે ત્યાં મૂકીએ છીએ.
બરાબર.
પણ જે અકૃત્રિમ છે, જે અનાદિ છે, એ કયા તીર્થંકરનું મૂકે એ પ્રશ્ન છે, એ નથી હોતો. આ તો શાસ્ત્રમાં આવે છે, પુરાણની કથામાં આવે. તો એ જે અકૃત્રિમ જીનબિંબ છે, એવું જ આ અકૃત્રિમ સહજ શાશ્વત ચૈતન્ય બિંબ છે આત્મા. એવા ચૈતન્ય અકૃત્રિમ બિંબ નો માર્ગ પણ અકૃત્રિમ છે, કૃત્રિમ નથી. અકૃત્રિમ સ્વરૂપ ની સાથે કૃત્રિમતા એ વિરુદ્ધ જાય છે, એ સુસંગત નથી પણ વિસંગત છે. એટલે એને કરવું પડે, કરવું પડે, કરવું પડે, એની સાથે એને ક્યાંય મેળ નથી. જે સહજ દશા થાય, સહજ સ્વરૂપને આશરે સહજ દશા ઉત્પન્ન થાય, એને મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો છે. કહે છે કે એને જે ભગવાન જણાય છે છતાં તું તેને કેમ જાણતો નથી, ઉલ્લંઘન કરી જાય છે. ટંકોત્કિર્ણ એવા જે અનુભૂતિ, ટંકોત્કિર્ણ અનુભૂતિ છે, આ ભૂસાતી નથી એમ કે છે. આંકડાથી કોતરેલું ભૂસાય નહીં એમ જ્ઞાનમાં જ્ઞાન, હૃદયનું વેદન ભૂસાતું નથી.
બરોબર.
એને તું ઉલ્લંઘન ક્યાં કરે છો? જે હાજર છે, મોજૂદ છે, હયાત છે, ચાલુ છે, પ્રગટ છે, વેદનરૂપ છે અને વેદનથી પ્રસિદ્ધ છે. શેનાથી પ્રસિદ્ધ છે આત્મા? વેદનથી પ્રસિદ્ધ છે. એને તું ઉલ્લંઘન કરી જાય છે પુણ્યપાપને જોવાના આકર્ષણમાં, અને પુણ્યપાપના વિષયરૂપ પદાર્થોની વિવિધતાને જોવાના આકર્ષણમાં તું એટલો બધો આકર્ષિત થયો છો કે જેને લઈને તું ભગવાન આત્માને કેમ જાણતો નથી, પ્રગટ અનુભૂતિ સ્વરૂપ છે ને જણાય છે એને કેમ તું જાણતો નથી, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. અરે રે, વિસ્મય કર્યો છે, ખેદ અને વિસ્મય છે સાથે કે અરે રે, જ્ઞાનની દશામાં ભગવાન જણાવા છતાં અનાદિથી વિકલ્પને તાબે થઈને રહ્યો છે. કેવો શબ્દ વાપર્યો છે! જાણે કે વિકલ્પે રાગે તારા ઉપર કબજો જમાવી લીધો હોય એવી તારી સ્થિતિ છે. વ્યસનવાળાને તો પર પદાર્થે કબજો જમાવ્યો હોય એવું લાગે છે કે આ એક બીડી એવી વળગી છે ને, એવી ચોંટી છે ને, મુકાતી નથી. પહેલા શું તાબે એને થઈ ગયો? એક પાંદડું, એક ચાની, આ ચાની પત્તી લ્યો ને, આ ચા વગર નથી આવતી માણસ ભૂકી. કેટલી પાવલી ભરે નથી, કેટલી નાખે છે એક કપચામાં? કેટલી જોઈએ? પાવલી ભારે ન જોઈએ, એક પેલાના ઘણા ઓછા ભાગમાં જોઈએ. બસ એટલામાં તું તાબે ભારે ભાઈ તું તો મોટો, અને પાછો અભિમાનનો ઠૂંઠ, મારું અપમાન થાય છે, મારું અપમાન કર્યું, મારું ફલાણું. પણ હવે હું તો એક ચાની ભૂકીમાં વેચાણ વેચાઈ ગયો. જેની કિંમત કરવા જેવી તો બેચારાના થાય, કેટલી થાય? જો 60-70-80 પૈસાની ચા મળતી હોય તો ભૂકી તો એનાથી ઓછા ભાગની એમાં દૂધ આવ્યું, ખાંડ આવ્યું, બધાની કિંમત ખરી જ નહીં, અને નફો બધું આવ્યું કે નહીં એની અંદર? 50% તો નફો છે. હવે આના બે આનાની ભૂકીમાં તું વેચાણો, અને વળી પાછું એમ કહે છે મારું અપમાન કર્યું, પણ હવે તારા માનનું ઠેકાણું જ ક્યાં છે? તારું અપમાન તો ત્યાં કર્યું છે, તમે ક્યાં કર્યું છે? કોણે કર્યું છે અપમાન? કે એક બે આનાની ચા, 25-50 પૈસાની ચાની ભૂકી, એની પાછળ એનાથી પણ તું મીણો, એના વગર તારે હાલે નહીં, તો પછી તારું અપમાન તે નથી કર્યું તો શું કર્યું છે? તે તારું અવમૂલ્યન, અપમાન એટલે અવમૂલ્યન, તારું અવમૂલ્યન તે નથી કર્યું તો કેટલું કર્યું છે? તો તારી કિંમત તો બેચારા નથી પણ ઓછી થઈ, પતી ગઈ વાત
બરોબર.
એના ઉપર તારું ધ્યાન છે, તારી ક્ષુદ્ર પદાર્થો ઉપર તારું ધ્યાન છે, અને એટલું બધું જોરથી ધ્યાન છે કે તને ભગવાન આત્મા જણાતો નથી, જણાવા છતાં જણાતો નથી એમ વાત થાય. અને કઈ રીતે જણાય? કાંઈ તારી તૈયારી તો જોઈએ કે નહીં એમ કહે છે. અરે જ્ઞાનની દશામાં ભગવાન જણાવા છતાં અનાદિથી વિકલ્પને તાબે થઈને રહ્યો હોવાથી ભગવાન જણાતો નથી. બધી આ પાડે પણ પ્રકૃતિની વાત આવે તો આ ન પાડે. જેને જે પ્રકૃતિનું જોર હોય ને એ પ્રકૃતિના વિષયમાં નમતું ન કરી શકે, કેમ કે પ્રકૃતિ એની ત્યારે છે કે એને તીવ્ર રસ થી બાંધી છે અને હજી પણ એ રસ છોડતો નથી, એટલે એ પ્રકાર છે. અને એ જ એનો આત્મા થઈ પડે છે, એ એનો આત્મા થઈ પડે છે, એટલે એને જ અનુભવે છે, પ્રકૃતિ ભાવને જ અનુભવે છે. અને એ પ્રકૃતિ ભાવને છોડીને ત્યાં જ રહેલો જે ભગવાનનો અનુભવ, સ્વભાવનો અનુભવ, એને એ અનુભવતો. હા, એક ગાથા એવી છે, રીતને લાગે વળગે છે, કાર્યની પદ્ધતિને લાગે વળગે છે, ત્યાં સુધીમાં આ એક ગાથા એવી છે કે આના મર્મના ઊંડાણમાં તળિયાને જઈને સ્પર્શે તો ફરાક દરવાજો ખુલી જાય એવું છે, મોક્ષ માર્ગનો કબાટ ખુલી જાય એવું એ હતરધર્મ ગાથા છે. કેમ કે આચાર્ય મહારાજે એક બહુ અસાધારણ વાત કરી છે કે તું અજ્ઞાની 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 મારે આત્માના દર્શન કરવા છે એવી તું માગણી કરવા આવ્યો છો મારી પાસે. શ્રી ગુરુ પાસે જાય છે ને શિષ્ય થઈને, અમને આત્માના દર્શન કરાવો, તો કહે છે કે ભાઈ અમે તો એમ કહીએ છીએ કે આબાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ જ રહ્યો છે, અમારું આ વચન એવું છે કે તને આત્માનો અનુભવ નથી એ વસ્તુનો ખલાસ કરી નાખશે. તું એમ કહેશ ને કે મને આત્માનો અનુભવ નથી એ વસ્તુનો ખલાસ કરી
નાખશે,
કેમ કે અમે અસ્થિતિ સ્થાપીએ છીએ કે બધાને અનુભવ છે, એમાં બધામાં તું આવી જાય છો
બરોબર,
એટલે તારી વાત એમાંથી ખસી જશે અને તને આત્માનો અનુભવ
વિશેષ.